તારીખ 21/6/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 388 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 303
સ્વરૂપની તાત્વતા અને વિદ્રાગતા વૃદ્ધિગત થતા વૃત્તિઓનું નિયમિત થઈ જવું પરમાર્થ સંયમ કહેવામાં આવે છે. એવું પરમાર્થ સંયમ શુદ્ધ આત્મતત્વના ઉગ્ર અવલંબનના કારણે જેમના આત્મામાં પ્રગટ થયો છે તે મહિલાને ખરેખર સંયમી કહેવામાં આવે છે. અને એવા વિતરાગ ભાવને કારણે બાહ્ય વૃત્તિઓ રોકાઈ ગઈ છે, ઉત્પન્ન થતી નથી, એવી એમની સહજ સ્થિતિ છે. અંતરંગ સ્થિતિને લીધે એવી જેમની બહારની સ્થિતિ છે એને સંયમ કહે છે ભગવાન. અંદરની સ્થિતિના બહારની ક્રિયાને સંયમ અંગેના શું પરિણામ એને ખરેખર સંયમ કહેતા નથી. અષ્ટપાવમાં ભગવાન કુંકુંદાચાર્યચાર બરાબર પાળે છે, એના ચારિત્ર આચરણમાં દોષ નથી. કૃષ્ણાચાર, જ્ઞાનાચાર, ચારિત્ર આચાર, તપાચાર, નિર્યાચાર, પંચાચારને 28 મૂળ સહિત નિયતિચાર પાલન કરવા વાળા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યની મુનિને અસંયમી કહે છે. એ પ્રકરણ અહીંયા ચાલ્યું છે. ક્યાં એમ કહ્યું છે કે અસંયમ બંધે આવા અસંયમને અસંયમીને મને નમસ્કાર કરાય. એટલે સાથે સાથે એ જ વખતે શ્વેતાંબર મતની શરૂઆત થઈ છે. એટલે વસ્ત્રધારી મુનિ હોય અને સંયમ પાળતા હોય, કે નિર્વસ્ત્ર મુનિ હોય અને સંયમ પાળતા હોય, પણ જેને વિતરાગતાનું ભાવ લઈ નથી તે અસંયમી હોવાથી વંદન કરવા આવશે. સંયમ દેખાય છે લોકોની નજરમાં, તો સંયમ દેખાય છે અને વ્યવહાર સંયમ જેને કહેવાય એવો તો સંયમ છે. એટલો સ્વભાવ છે. 31 સાગરની સ્થિતિ એ નોમી ગ્રેવે કે જાય તો કસાયની મંદતા વિના તો જાય નહીં જાય. એટલે એટલો ઉત્કૃષ્ટ ભાવ શુભનો તો છે, શુકલ્યશ્યા છે, તો પણ તે અસંયમી છે અને વંદનને યોગ્ય નથી એમ આચાર્ય મહારાજને સ્થાપનું છે. અહીંયા તો સુધી નિશ્ચય સંયમની જ વાત લીધી છે કે શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબનને લીધે. સામાન્ય અવલંબન તો ચોથા ગુણ સ્થાને સમય દ્રષ્ટિને આવે છે, એવું પણ નહીં. અતિશય ઉગ્ર અવલંબનને લીધે જેમને આત્મામાંથી સંયમ પ્રગટ્યો છે, આ કારણે જેને સંયમ પ્રગટ્યો છે, નિશ્ચય સંયમ અને વ્યવહાર સંયમ બંને સંયમ પ્રગટવાનું મૂળ કારણ પરિપૂર્ણ કષાયના અભાવ સ્વભાવે રહેલું જે શુદ્ધ આત્મદ્રવ્ય છે, આત્મ સ્વભાવ છે, એનું ઉગ્ર અવલંબન વર્તે છે. અવલંબન વર્તે છે એમ નહીં, પણ ઉગ્ર અવલંબન વર્તે છે. તેથી દશા જેમને પ્રગટ થઈ છે એવા મુનિરાજને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. બાહ્ય સંયોગો એ સંયમનો એનું કોઈ ચિહ્ન નથી. એટલા માટે તો સમયસારની છેલ્લી 401 ગાથામાં એ વાત લીધી, સમયસાર કે એ જે બહારના શરીરના લિંગો છે, નિર્વસ્ત્રપણો આદિ, પંચમાવ્રત આદિ, પાષંડી લિંગાણી, એને જો ધર્મનું ચિહ્ન કહો તો તે પાખંડ છે. પાષંડી લિંગાણી એ ધર્મનું ચિહ્ન તો જે નિર્વસ્ત્ર થઈ જાય એ બધાને સ્વીકારવા પડે, એવી વાત વિતરાગના માર્ગમાં નથી. સામાન્ય જન અને મધ્યમ કક્ષાના જીવોને સમજવું મુશ્કેલ પડે છે. તો એને શું કરવું? આ સવાલ થાય છે કે બીજા જો કોઈ ભાવલિંગી સંત હોય પ્રસિદ્ધ પડે તો એને અનુસરવું, આચાર્ય હોય, વિદ્યમાન હોય, એ ન હોય તો કોઈ જ્ઞાનીને અનુસરવું. જ્ઞાની હોય એ કહે કે આ ભાવલિંગ છે, વંદન નમસ્કાર યોગ્ય છે, તો એને અનુસરવું. બરાબર છે. બાકી તો જવેરાતની ખરીદી કરવી છે ત્યારે ગમે એની દુકાનમાં કોઈ નોટોના બંડલ લઈને ઘૂસી જતો નથી. કોઈ સગા સંબંધી મિત્ર, કોઈ વિષયના જાણકાર, એ લાઈનના કોઈ દુકાનદાર, કોઈ પરિચિત એની સાથે પૂછતાછ કરે કે કોની દુકાનેથી લેવાય. દુકાન તો સેંકડો છે પણ કોની દુકાનેથી ચોખ્ખો માલ મળે અને વધારે હોય તો સાથે પણ લઈ જાય કે તમે જરા મને પ્રસંગ છે ને અમારે ખરીદી મોટી કરવી છે, તમે આજનો દિવસ અમારી સાથે આવો. લાભ નુકસાનનો સવાલ છે, ત્યાં એમ નેમ કોઈ ઝંપલાવતો નથી. વધારે મૂલ્યવાન ચીજ છે આત્માનું હિત ને અહિત, એ તો આ રૂપિયાના પાયથી તો વધારે મૂલ્યવાન ચીજ છે. પૈસાને તો ઉડાડવામાં આવે છે, દીક્ષા લઈએ તરમ કરે છે, ઉડાડે છે. એનો અર્થ શું છે કે આનું કોઈ મૂલ્ય નથી, ધર્મ પાસે આનું કોઈ મૂલ્ય નથી. એટલી દરકાર કરે એટલે એ પણ ઊંડો ઉતર્યા વિના નહીં. એટલી જ એને ખબર પડે કે આમાં હિત અહિતનું બહુ મોટું કારણ છે, જો હું ગેરરસ્તે દોરવાઈશ તો આનંદતા જન્મ મરણ વધશે, જો હું રસ્તે ચડીશ તો મારા આનંદ જન્મ મરણનો નાશ થશે. એવા સુખ દુઃખના મુખ્ય વિષયને ખ્યાલમાં લઈએ ને પછી ઊંડો ન ઉતરે એ જીવનો સ્વભાવ નથી. જીવના સ્વભાવ બહારની વાત છે. કોઈ જીવ ઊંડો ઉતર્યા વિના રહી શકે નહીં એમ છે. પણ અહીંયા પ્રશ્નકારને પ્રશ્ન એમ કરવો છે કે એવું તો કાંઈ ન હોય પછી શું કરવું, મૂળ દરકાર જ નથી થઈ તો પછી શું કરવું, શું પછી તો અંધારામાં જ ગુટકા મારવાના છે અને ક્યાં પડશે એનો કોઈ ઠેકાણો નથી. શિષ્ટાચારથી જય જીનેન્દ્ર કરવા, હાથ જોડવા, મુરબી હોય તો ચરણ સ્પર્શ કરે છે કે નહીં, ચરણ સ્પર્શ પણ કરે, ધોક આપે છે. હિન્દુસ્તાનમાં રાજસ્થાનમાં તો વધારે છે ધોક આપવાનો રિવાજ છે. એ લૌકિક વ્યવહાર છે, કુટુંબિક વ્યવહાર છે, અને આ ધાર્મિક પ્રકરણ છે, ધાર્મિક ક્ષેત્ર છે, અલૌકિક ક્ષેત્ર છે, અલૌકિક વ્યવહાર છે, બેને એક સાથે મેળવી શકાય નહીં. અલૌકિક વાતોને લૌકિક અર્થઘટનમાં ની દ્રષ્ટિએ ક્યારેય પણ વિચારવા યોગ્ય નથી. બહુ સીધી વાત આ છે કે અલૌકિક એવા વિષયને, અલૌકિક એવા પ્રકરણને, અલૌકિક એવા ધાર્મિક પ્રસંગને લૌકિક વિચારો અને લૌકિક વાત સાથે મેળવણી કરવી અને એ દ્રષ્ટિકોણથી એને વિચારવું એ બિલકુલ ખોટી પદ્ધતિ છે. એ રીતે એને વિચારી શકાય જ નહીં. સીધી વાત તો આ છે. ભગવાનની પ્રતિમા ઉપર કોઈ પણ જાતની વિકૃતિ કરવી જોઈએ
નહીં.
એમાં એવું છે કે જ્યાં સુધી સંવારાદી પ્રકારની વિકૃતિ નથી, કોઈ ચંદન ના ટપા કર્યા તો ફૂલ મૂક્યા હોય તો એથી કોઈ દર્શન કરનારને દોષ નથી, એવી ક્રિયા કરનારને જરૂર દોષ છે, દર્શન કરનાર દોષ નથી. કેમ કે એમાં એને જે દર્શન કરવા છે એ વિતરાગતાના દર્શન કરવા છે, એની વિકૃતિ નથી કરી. કોઈ પોતાની અણસમજને કારણે એવું કાંઈ કરે છે પ્રતિમાજી તો એના દોષના ભાગી તો કરનાર છે. એને મુદ્રાના દર્શન કરવા છે એને તો કાંઈ દોષનું કારણ નથી. પણ એ કાળ દોષ બધું અત્યારે ગડબડ થઈ ગઈ છે. સંભાળીને ચાલવું, સંભાળીને પગ મૂકવો, કોઈ વિચિત્ર કાળ છે. જાવું નહીં ને પછી ક્યાં પ્રશ્ન છે, શું કરવા જાવું એ સવાલ છે. એ પ્રસંગ શું કરવા ઉભો થાય, કોઈ પરાને તો કઈ ઢસડીને તો લઈ જવાનું નથી, કાં તો પોતે લોક લજ્જાઈ જાય, કાં તો પોતે કુટુંબ લજ્જાઈ જાય, કુટુંબ પરિવારને લજ્જાય, કાં તો લોક લજ્જાઈ જાય, કાં તો કોઈ લોક ભયથી જાય, અપકીર્તિ ભયથી જાય, અપમાન ભયથી જાય, કોઈ પણ પ્રકારના લોભથી જાય, એવા કોઈ પણ કારણ હોય તો એ કારણ એને છોડી દેવા જોઈએ, એની દરકાર કરવી જોઈએ. મારી દ્રષ્ટિએ જો સમજવા માંગતા હોય તો, નહી તો દુઃખ લાગે કે તમે દોષમાં પડો છો, તમે દોષ કરો એનું અનુમોદન હું કેમ આપું, તમને નુકસાન થાય એમાં હું રાજી કેમ થાવ, તમે ન સમજો તો હું શું કરું? મારી સમજ તો સમજની અંદર, શ્રદ્ધાની અંદર, વિચારવાની અંદર પોતાની દ્રઢતા હોવી જોઈએ. અમારા સત્યનારાયણની કથા કરે, ખરેખ ન કરે, અને કુટુંબની સગા ભાઈ હોય, સગા બહેન હોય, નજીકના અડીને હોય, વેવાય હોય, બધા અડીને એક વખત એમ છાપ પડી જાય કે આવા પ્રસંગમાં આ ભાઈ નથી આવતા, એક વખત ચોકડી મુકાઈ જાય કાયમ માટે નહીં, પતી ગયું. આપણે કાંઈ એમની પાસેથી આબરૂ મેળવવી નથી. આપણે અપેક્ષા હોય આબરૂની કે આપણને આમ ગણશે ને આપણું સારું નહીં લાગે ને એને સારું લગાડવા માટે જાઓ તો નુકસાન થાય. જગતમાં પણ કોઈ પોતાને મહત્વ લાગ્યું હોય એવું કાર્ય માણસને કરવું જ હોય કોઈ પણ ભોગે તો નથી કુટુંબની દરકાર કરતો કે નથી સમાજની દરકાર કરતો. બધાને ઉલ્લંઘન કરીને એમ કહે છે હું તો આ કરીશ, તમારે થાય એ કરો, આ નાત બાર કાઢે છે, કાંઈક ચાલે છે કે નહીં, જેને જે કરવું એ કરવું છે. અને એ તો બધા લૌકિક કાર્યો છે, એમાં કોઈ ગુણ તો થવાનો પ્રશ્ન હતો જ નથી. પછી આ તો અલૌકિક સર્વોત્કૃષ્ટ મૂલ્યવાન છે. એ સગા સંબંધ તો વ્યવહાર માત્ર છે, ખરેખર છે કોઈ ખરા, ખરેખર કોઈ કોઈના હગા છે? કોઈ આત્મા કોઈ બીજા આત્માનો બાપ હોય કે કોઈ આત્મા કોઈ બીજા આત્માનો દીકરો હોય એ વસ્તુ કેવળ અશક્ય અને અસંભવિત છે, બની નહીં બની શકવા યોગ્ય છે. એ તો એક વ્યવહાર છે જગતનો જૂઠો, બાકી ખરેખર વાતમાં કઈ માલ એને વળગીને, જૂઠને વળગીને પોતાનો આત્મા અધોગતિમાં જાય એવું શું કરવા કરું? સીધી વાત છે. શ્રીમદજીએ તો લખ્યું છે કે કોઈને વિશે પિતાપણું માનીને, કોઈને વિશે પુત્રપણું માનીને, કોઈ આત્માને વિશે આ જીવે માઠું કરવામાં મણા રાખી નથી. મણા એટલે ખામી, પોતાનું અહિત કરવામાં એને ખામી રાખી નથી, પૂરેપૂરું અહિત આ માનીને કરી છે. ચોખ્ખું લખ્યું છે, પરમ સત્ય છે. મુનિદશાનું પ્રકરણ છે અને સર્વસમય દ્રષ્ટિ સાધકોની ભાવનાનો એ વિષય છે, અથવા નિરાજના ગુણો પ્રત્યે બહુમાન એ મોક્ષ જીવને પણ દર્શન મૂળનો રસ કપાવવાનું નિમિત્ત છે. આત્માના આખો બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ ફરે એમ નથી. પહેલી વાત કરી શું કહે છે એ પણ, જો પહેલા ગ્રસ્ત હોય છે ને મુનિદશામાં આવે છે, એ પણ એક મનુષ્યની પોતાના આત્મા પ્રત્યે મનુષ્ય પર્યાયમાં વિકાસ પામેલી દશા છે. કે આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ ફરે એમ નથી. બંનેને ગમે તેટલી ઉથલ પાથલ થાય, ભયના કારણો, આકર્ષણના કારણો, ગમે તે પ્રકારના કારણો, મુનિરાજની પરિણતિ કોઈ રીતે વિચલિત થાય એવું હતું નથી. જગતમાં એવા કોઈ સંયોગો નથી કે જેના દ્વારા મુનિરાજની સંયમ પરિણતિની દ્રઢતાનું માપ બતાવી શકાય, દર્શાવી શકાય. ચૌદ બ્રહ્માંડની વાત કરીને આખી દુનિયાની વાત કરી નાખી, પણ તેથી પણ ખરેખર નિરાજની પરિણતિનું માપ નીકળતું નથી. સંયોગનું માપ આવી ગયું ત્યાં સુધી પતી ગયું. એવી દ્રઢ સંયમ પરિણતિ, અખર પરિણતિ, અવિચળ પરિણતિ હોય છે કે જે પોતાના આત્માને, ધ્રુવ આત્માની સાથે જેણે ધ્રુવ ભાવ ધારણ કર્યો છે. એટલે તો પંચમ ગતિને ધ્રુવમ અચળમ, ધ્રુવ ગતિ નામ આપ્યું છે. બહારથી જોતા મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે. ચાર બોલ લીધા છે ત્યાં, બહાર અને અંદર, બહાર અને અંદર એમ કરીને તુલના કરી છે. પહેલો બોલ કહે છે કે બહારથી જોતા મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરથી જોતા અનંત ગુણથી ભરપૂર સ્વરૂપ નગરમાં તેમનો વાસ છે. અંદર અને બહારનો વાસનો બોલ છે. મુનિરાજ ક્યાં વસે છે કે લોકો બહારમાં એમ જોવે છે કે આ તો એકલા જંગલમાં છે, કોઈ નથી એમની સાથે, હાવ એકલા છે, તદ્દન એકાકી વિચરતો એવી સ્થિતિમાં છે. ઓકે, પણ અંદરમાં જોવે તો અનંત ગુણથી ભરપૂર સ્વરૂપ નગરમાં નિવાસ કરે છે, જરા એકલા નથી, અનંત ગુણના સહવાસમાં પોતે છે, એ સ્વરૂપે જ પોતે છે, એથી જરાય દૂર નથી. બહારનો સહવાસ તો ક્ષેત્રથી નજીકપણું છે, પણ ગુણ તો અંદરમાં છે, એને બીજા ક્ષેત્રનું પણ એટલું દૂરવર્તીપણું નથી. એનું એકલાપણું ખરેખર એમને લાગતું નથી એમ કે છે. લોકોની દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ ભલે એમને એકલા જોવામાં આવે, પણ ખરેખર એમને એવું કઈ લાગતું નથી. એ તો પોતાના અનંત ગુણમાં નિવાસ કરે છે, અનંત ગુણની વસ્તી છે ત્યાં એમનો વાસ છે, બહારની સાથે એમને કઈ લેવા દેવા નથી. મુનિરાજનું વર્ણન બહુ સરસ આવે છે વચનામૃતની અંદર. મુનિરાજનું વર્ણન બહુ સરસ, નથી કરી શકતા. મારે આગ્રામાં એ પરિસ્થિતિ છે, આગ્રામાં મંડળ નાનું છે, સમાજ દિગંબર સમાજ ત્યાં સંપ્રદાય વાળા સાંભળવા આવે, એ લોકો એ કેવી અફવા ચલાવે છે કે ગાંધી સ્વામી વાળા મુનિરાજ મુનિઓને માનતા નથી, આપણા આપણે બધા મુનિ ભક્તો છીએ, એ બધા ગાંધી સ્વામીના ભક્તો છે. વસ્ત્ર ધારીને મહારાજ માને છે, આપણે નિર્વસ્ત્ર ધારીને મહારાજ માનીએ છીએ. કુદરતી શું છે કે મંડપની અંદર વચનામૃતમાંથી આ મુનિ દર્શનના ચાકલા લગાવેલા, બપોરે રોજ એક કલાક ચર્ચા થાય એમાં એ પ્રશ્નો આવતા હતા. એટલે પાછલા દિવસમાં એ વિચાર કર્યો કે હવે શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ એક કલાક, બે સવાર સાંજમાં એક કલાક મુનિદશાના બોલ ઉપર સ્વાધ્યાય કરવો. સોનગઢ વાળાની મુનિ ભક્તિ કેવી છે એનો ખ્યાલ આવે કે આવા ગુણનું બહુમાન સમજીને ઓળખીને જે ભાવ આવે એ ઓગે વર્ગે સંપ્રદાયને કુળ ધર્મમાં આવતો નથી. ભલે મને માને, પણ યોગ સંજ્ઞામાં એવું બહુમાન આવે જ નહીં, એવી ભક્તિ થઈ શકે નહીં એનાથી. આવી પરિસ્થિતિ એ સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે. કાંઈ વિરોધ નથી, નહોતો જરાય વિરોધ નહોતો, સુધીમાં ક્યાંય વિરોધ નથી થયો. કેમ કે આપણે શું માનીએ છીએ, શું વિચારીએ છીએ, ગુણ કેળવવાની દ્રષ્ટિએ અને દોષ નાશ કરવાની દ્રષ્ટિએ એ માર્ગને એ લાઈન એટલી બધી ચોખ્ખી છે, એટલી બધી નિર્દોષ છે કે જે આપણે પોતે જ નિર્દોષતા પ્રાપ્ત કરવી છે એ પ્રકાર છે. જ્યારે આપણે સ્વાધ્યાય કરીએ તો એમાં બીજાને તકરાર કરવાનું કોઈ કારણ રહેતું નથી. આવે ગીતો લઈને આવે પણ શાંત થઈ જાય છે. આમાં હું આ લોકોને શું કહેવું, આ તો પોતે સુધરવા માટે સ્વાધ્યાય કરે છે. જ્યાં સુધી પોતે પરિપૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી પોતાના દોષ ટાળવા અને આત્મગુણોનો વિકાસ કરવો આ હેતુથી જો સ્વાધ્યાય કરવો છે તો એમાં બીજી કાંઈ તકરાર કરવાની વાત રહેતી નથી. કોઈ ઈરાદાપૂર્વક એવો પ્રશ્ન કરે તો એને આવો વિવાદાસ્પદ પ્રશ્ન ચર્ચા જાહેરમાં ચર્ચા કરવાથી કોઈનું મન દુઃખ થાય એવી જાહેરમાં ચર્ચા કરી લઈને આવા પ્રશ્ન નહીં ચર્ચવા જોઈએ એમ કરીને મંજવાળી દેવાનું. સમજવું જ હોય, સમજવાની બુદ્ધિ હોય તો આવા પ્રશ્નો જે જાહેરમાં ચર્ચવા એ સમાજના હિતમાં નથી એ એકાંતમાં આવીને વાતચીત કરી શકાય છે. બરોબર, એકલા વ્યક્તિગત રીતે જ્યાં સમાજમાં નુકસાન થાય એવું હોય તો એને જાહેર ચર્ચાના એજન્ડા ઉપર લઈ જવા જોઈએ. સીધી વાત છે. નિર્ગ્રંથ દિગંબર ભાવલિંગી સંત ની અંતરબાય દિશા કેવી હોય? બિલકુલ એકવીસ ગાથા લખી છે અપૂર્વ અવસરની, 21 કડી લખી છે. અને વળી એમ નહીં કે હું આ મતાર્થે લખું છું, દિગંબર મતને પ્રસિદ્ધ કરવા માટે લખું છું એમ નહીં, મારી આવા મને થવાની ભાવના છે. અપૂર્વ અવસર એવો મને ક્યારે આવશે એની ભાવનામાં, એની આતુરતામાં આ હૃદયમાંથી પ્રવાહિત થયેલું કાવ્ય છે. જોવા મળે છે શ્રીમદજીથી, જે શ્રીમદજી દિગંબર સંપ્રદાયમાં જન્માન હતા અને જેમને દિગંબર સંપ્રદાય સાથે બહુ સંપર્ક રહ્યો નહોતો આ જીવન દરમિયાન, ભાવના પડી છે. વિરાજનું સ્વરૂપ જ્ઞાનમાં આવે તો મારી એવી દશા ક્યારે પ્રત્યે એવો ભાવ એને આપ્યા વિના આજે નગરમાં પથાર્યા નથી, કાલે નગરમાં આવ્યા નતા, હમણાં તો કેટલાય દિવસથી જોવામાં આવતા નથી, વળી એક દિવસ આવ્યા તો કેમ કરતા પાછા વળી ગયા, કોઈને કઈ સમજ પડતી કઈ કે કે આવું કારણ હતું એટલે મેં મારો આહારનો વિકલ્પ શાંત થઈ ગયો છે અને હું હવે આહાર બદલ જાણું છું એ કોઈને કહેવા રોકાતા નથી. કારણકારીની કોઈ ચર્ચા ન જોઈએ. ઠીક, કોઈ એમ કે કંઈક બતાવે તો લોકો સુધારો કરી લે તો એ કાંઈ નહીં, મારે એ ચર્ચા જોઈએ. નિર્દોષતા બહારથી તો એમ લાગે કે ક્ષુધાને પ્રાપ્ત થયા છે, ઘણી ભૂખ લાગી હશે, તૃષાવંત હોય, કારણ કે જ્યારે આહાર લઈએ ત્યારે જ પાણી પીએ. પાછું એમ નથી કે કે આહારથી શરીર નથી ટકતું તો પાણીથી ટકાવીએ, આહાર ન લઈએ તો પાણી ન લઈએ, આહાર લઈએ તો જ સાથે સાથે પાણી લઈએ, પછી આગળ એની પાછળ એની ન લઈએ તો પાણી પણ નહીં. એટલે તો આપણે ત્યાં ઉપવાસ કરે છે ત્યારે ઘણા પાણી નથી પીતા, એનું કારણ છે. ક્ષુધાવંત હોય, કૃષાવંત હોય, ઉપવાસી હોય, બહારથી સંયોગથી, પરંતુ અંદરના જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે, આનંદ અમૃતનું ભોજન કરી રહ્યા છે. આનંદ અમૃત નિત્ય ભોજી, અમૃતચંદ્રાચાર્ય શ્લોક લખશે સમયસાર, આનંદ અમૃત નિત્ય ભોજી નિર્જરાધિકાર. આનંદ અમૃત ભોજન કરે છે, તૃપ્ત તૃપ્ત છે, બહારની મુખ તરસનું ભાન ભૂલી જાય છે. ખરેખર તો એમ છે, અંદરની આનંદની જમાવટ એટલી છે. મૃતપ્રાય વિકલ્પ મરી જાય છે, વિકલ્પ જીવતો રહે અને એને દબાવે છે, એ પ્રકારનો સંયમ ભાવલિંગી દશામાં હતો. અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે, એટલે કે આત્માના આનંદનું પાન કરી રહ્યા છે, ભોજન કરી રહ્યા છે. એનાથી એમનો આત્મા તુષ્ટમાન છે અથવા પુષ્ટ થાય છે. આ ભોજન એટલા માટે કરે છે, શરીર પુષ્ટિનું કારણ છે. આ આનંદનું ભોજન આત્માની પુષ્ટિનું કારણ છે. જેમ જેમ આનંદ આવતો જાય છે તેમ તેમ વિશેષ આનંદ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધતા જાય છે. એટલે વિજ્ઞાન ઘન અને આનંદ ઘન થતા જાય છે. પહેલો વાસનો બોલ લીધો, બીજો ક્ષુધાનો બોલ લીધો, ક્ષુધા અને તૃષા. બહારથી જોતા ભલે તેઓની ચારો તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, અંધકાર અને પ્રકાશનો બોલ છે, પણ અંદરમાં જોતા મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી ગયા છે. અંદરમાં પ્રકાશ છે, બહાર રાત્રિની અંદર જંગલમાં ધ્યાનમાં એટલું ઘનિષ્ઠ અંધારું હોય કે પોતાનો હાથ પોતાને ન દેખાય, હથેળી હામાં રાખે તો પોતાને ન દેખાય, એટલું ઘોર અંધારું. અંદરમાં જોવે તો કે ચૈતન્યનો પ્રકાશ, પ્રકાશ પ્રકાશ છે. આ પૂતગળનો નથી, વેદન છે. અંદરમાં પોતાના જાગ્રત ચૈતન્યનું, અનંત ગુણ સહિતના ચૈતન્યનું એવું રસ ભરપૂર વેદન છે કે બહારમાં અજવાળું છે, અંધારું છે, એ વિકલ્પ મુનિરાજને નથી. અંધારામાં વિકલ્પ નથી, જંગલનો વિકલ્પ નથી, જંગલના જીવ જંતુ અને પ્રાણીઓનો કોઈ વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી. લૌકિક જન જ્યાં ભય પામે ત્યાં મુનિરાજને એનો વિકલ્પ નથી, ભય સંબંધીનો વિકલ્પ જ નથી. જ્યાં પોતે અવ્યાબાધ સ્વરૂપે છે એવી સ્થિરતા વર્તે છે. શ્રદ્ધા જ્ઞાન તો ચોથા ગુણ સ્થાને દરેક સમ્યક દ્રષ્ટિને થાય છે, પણ અહીંયા સ્થિરતા વર્તે છે, સ્થિર થાય છે એ વિષયમાં. તો પ્રાણીઓ શું કરવાના? જે શરીર ઉપર પોતાને મોહ રહ્યો નથી એ શરીર ઉપર બીજા પ્રાણીઓને મોહ થાય ને, કાંઈ જે કાંઈ કરવું હોય તે કરે, ખાવું હોય તો ખાય, બટકું ફરવું હોય તો બટકું ફરે, ડંસ દેવું હોય તો ડંસ દે, આ મચ્છરનો નાશ હોય છે, મીછી છે, સર્પ છે, જે કરવું હોય, જ્યાં મારું નથી ત્યાં લેવા દેવા નથી, મમતો ગયું ત્યાં બધું ગયું. ભય તો મમતાને લીધે છે. ભય કોને છે?
મમતા.
જેને મમતા છે ત્યાં ભય છે, આ સીધી વાત છે. મમતા ગઈ સાથે સાથે ભય. બહારથી જોતા ભલે તેમને ચારે તરફ ઘનઘોર અંધારું રહેતું હોય, એમ ઘણું ઘણું અંધારું હોય, ઘોર અંધકાર હોય, પણ અંદરમાં જોતા, મુનિરાજના આત્માની અંદરમાં જોતા, આત્માની વિશે આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી ગયા છે. આત્મજ્ઞાન છે, સ્વરૂપ સ્વસંવેદન જ્ઞાન છે, પ્રદેશે પ્રદેશે વ્યાપે વ્યાપકપણે જ્ઞાનની જ્યોતિ પ્રગટેલી છે. એવી જે અલૌકિક જ્ઞાનની જ્યોતિના પ્રકાશમાં બિરાજમાન છે, એને બહાર શું છે ને શું નથી એ જોવાની તમારે ટી. ચોથો બોલ કહે છે, બહારથી જોતા ભલે મુનિરાજ સૂર્યના પ્રખર પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય. આ ઉનાળામાં ગરમી પડે છે, મકાનની અંદર ગરમ હવા ન આવે એવી રીતે અને ઠંડી હવા ઉત્પન્ન થાય એવી રીતે રહે છે ને માણસ. એર કન્ડિશન છે, કુલર છે, પંખા છે, ટટ્ટી છે, પાણી છાંટીને છેવટ ઘણા ઉપર સ્નાન કરે, બહુ ગરમી વધી ગઈ છે, ફવારાથી ના પાણીથી ના ગરમી પર પાણી ઢોળે, પ્રખર તાપની અંદર જંગલમાં હોય, ચામડી ફાડે એવો તડકો હોય, પણ એ પ્રખર તાપની અંદર જંગલમાં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હોય. કેમ કે અંદરમાં તેઓ સંયમ રૂપી કલ્પ વૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. આત્મ કહેતો છે એવી આત્માની શાંતિ છે, શીતળ શાંતિ, કે એ શાંતિને વશ જાણે કે એમને દેહનો ઉપયોગ છૂટી ગયો છે, દેહનું ખાલી ખોખું છે, એમાં ઉપયોગ જાતો નથી, ઉપયોગ જ છૂટી ગયો છે. સામાન્ય ઉપયોગ છે પણ એ નિર્વધ જોઈને એમ કહેવાય છે કે જાણે કે એમને દેહનો ઉપયોગ છૂટી ગયો છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત અને દેહ માત્ર જેને પરિગ્રહ કર્યો, સહેજ વિકલ્પ છે તો કે પરિગ્રહ છે, વિચાર નથી કરતા, સહેજ વિકલ્પ છે તો પરિગ્રહ છે, એની મસ્તી કેટલી છે એનો આ સંકેત કરે છે, ઈશારા કરે છે. આ તો માપ છે, કઈ મપાય એવી નથી. દુઃખનો તો પ્રશ્ન જ નથી. એટલે બહારથી લોકોને દુઃખના સંયોગો કહેવાય એવા સંયોગો મુનિરાજને વિદ્યમાન હોવા છતાં અંદરમાં ખરેખર એવું કાંઈ જ નથી. વાત સાવ જુદી છે તદ્દન. એમ કેમ એ સુખ પ્રગટી છે ને, સુખ પ્રગટ્યું તું, હું સુખી છું. આમાં પણ લોકોની સામે જોતા તો બધા ઉકળાટની અંદર, દુઃખની અંદર, ધમાલની અંદર, દુઃખની અંદર ઘેરાઈ ગયેલા પીડા છે. હું તો અંદરમાં સુખી થઈ ગયો, મને આત્માનું સુખ મળી ગયું, હું સુખી છું. બસ આખા જગતમાં હું એક જ સુખી છું. વિરાગની સામે જોઈએ ત્યારે એમ મને કહા આવી સુખની દિશા મને હો, મને સુખ પ્રગટ્યું છે પણ આવું ધીમું ધીમું સુખ અંદરથી આવે એના બદલે પ્રચંડ પુરુષાર્થથી સુખનો ધોધ વહે એવી દિશા મારે લાગે. એ મુનિરાજ ભાઈ સર્વજ્ઞની સામે જોવે છે, દ્રષ્ટિ બધાની ઊંચે છે. આ જે ભૂમિદાર છે અમૃત તો જરૂર વરસે છે અંદરમાં પણ ધીમી ધારે વરસે છે. પૂરેપૂરું એક સાથે પૂરું જોઈએ, જેવું સર્વજ્ઞ ભગવાનને પરિપૂર્ણ આનંદનો પરમાનંદનો પરિણમન છે એવું પરિણમન જોઈએ. આવી ધીમી ધાર મને પાલવે અને એના માટે તે અહર્નિશ પ્રયત્ન છે. દિવસ અને રાત્રિ 24 કલાક એક સમય પણ પ્રમાદ કરવો એમને પોસાતો નથી. એટલા બધા પ્રયત્નવંત અને ઉદ્યમવંત છે, નિરંતર ઉદ્યમવંત છે. બહારથી યુતાન મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, આવો તડકામાં બેઠા છે, આવા તડકામાં બેઠા છે એમ લાગે, પણ અંદરમાં તેઓ સ્વયંરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. જેમ કોઈ જંગલમાં શીતળ છાયા હોય એ અંદરની કલ્પવૃક્ષની સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં છે, વૃત્તિ બહાર જતી નથી. એવો સંયમ છે, ભાવ સંયમ છે, પરમાર્થ સંયમ છે, વ્યવહાર સંયમ પણ છે અને એમનું કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલે કલ્પનાથી જે જોઈએ તે મળે એવું એ કલ્પવૃક્ષની ઉપમા છે એ અહીંયા સંયમને આપે છે. એ સંયમરૂપી કલ્પવૃક્ષ કહો કે સંયમરૂપી સુધા સાગર કહો, એ અમૃતનો સાગર છે. એની અંદર એ ડૂબેલા પીડ્યા છે, એમાં એ બિરાજમાન છે, એમને બહારની પ્રતિકૂળતાની જરા પણ આકુળતા થતી નથી. ઉપસર્ગના ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય છે કે મારું મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો છે. જો હવે પ્રતિકૂળતા આવી અને શું થશે અને હવે કેમ કરશું ને એની ચિંતામાં આવે એ વાત મુનિરાજને નથી. આમ આવે છે મોક્ષમાળામાં એક પાઠ લીધો છે શ્રીમદજીએ, સનત કુમાર ચક્રવર્તી કોર થાય છે ને, રોગિષ્ઠ અવસ્થામાં નિર્ણય લઈ લે છે કે આમાંથી જો બેઠો થાવ, શરીરે ધાણા ઘણો હતો તો દીક્ષા લઈ લેવી છે. હવે સંસારમાં રહેવું નહીં, ત્યારે નાની ઉંમર હોય છે. હું માં કહે છે કે આ રાજકુમારનું શરીર જેને કોઈ પ્રતિકૂળતા જોઈ નથી, તું માંદો પડીશ તો તારું અહીંયા કરશે પણ એવી દલીલ કરે છે કે મારા કરતા પણ કુમળા શરીરવાળા આ સસલા વગેરે પ્રાણીઓ પણ છે, બહુ કુમળું શરીર હોય છે. એને એ માંદા હજા થાય તો ત્યાં કોણ ભાઈ વૈદ ડાક્ટર લઈને જાય છે, કોણ વૈદ ડાક્ટર એની સેવા શુશ્રૂષા ઉપચાર કરે છે. એટલે એ વાત કોઈ વિચારમાં નહીં રહેતી. પ્રતિકૂળતા અને એ સંબંધિત ભય એ કલ્પના માત્ર છે એવું જ્ઞાન દશાની અંદર ભાષ્યમાન થાય છે કે આ તો કલ્પના છે જગતના જીવોની. ભય પણ કલ્પિત છે અને પ્રતિકૂળતા પણ કલ્પિત છે. આ આત્મા તો માત્ર જ્ઞાન સ્વભાવી જ્ઞાતા દ્રષ્ટા છે, બાકી બધું જે કાંઈ છે એ જ્ઞેય માત્ર સ્થાને છે, માત્ર જ્ઞેયના સ્થાને હોવાથી અનુકૂળતા પ્રતિકૂળતાને એમાં કોઈ કલ્પના ઉઠાવવાની જરૂર રહેતી નથી, કોઈ કલ્પના જ નથી. જ્યાં પ્રતિકૂળતાની કલ્પના નથી ત્યાં એને લઈને થતો જે ભય, ઉત્પન્ન થતો ભય, એ બીજી વાત ઊભી થતી નથી. લોકો વ્યવહાર દ્રષ્ટિએ જઈને ઉત્સર્ગ કહેવામાં આવે છે, મુનિરાજ માનતા નથી. મને ઉત્સર્ગ પીડ્યો, મને પરેશ્વર પીડ્યો, ઉત્સર્ગ થયો એવું મુનિરાજ માનતા નથી. એ તો જાણે પાયમાં પરમ મિત્ર નો યોગ રહ્યો, એને તો પરમ મિત્ર છે. જેમ પરમ મિત્ર થી મિત્રને મળતા આનંદ થાય એમ ઉત્સર્ગના તણાવ આવે ત્યારે એને વિશેષ આનંદ થાય છે, ખરેખર આનંદ વધે છે ત્યારે. અને આનંદ વધવાનો પ્રસંગ સમજીને એને અગાઉથી એનો એ પ્રત્યે નિરાદર થવાનો વિકલ્પ આવતો નથી. જ્યાં કોઈને પોતાના આનંદનો પ્રસંગ આવતો દેખાય ત્યાં એનો નિષેધ ને નિરાદર કેમ આવે એ પ્રશ્ન રહેતો. એટલે એમ કહે છે કે મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો, મને તક મળી છે, આ અવસર મળ્યો છે. જો આવું ન થયું હોત તો પોતે ઉદીર્ણા કરત, પોતાનો પુરુષાર્થ ચાલુ પરિસ્થિતિમાં વધતો ન દેખાય તો મુનિરાજ એવી રીતે પગવાળીને બેસતા નથી એમ છે. એ ચાલમાં ચાલતા ઉદયમાં કોઈ પ્રતિકૂળતા નથી અને આ બાજુ પુરુષાર્થ વધતો નથી. હું તો કેવળ જ્ઞાન લેવા નીકળેલો છું, મફતનો ક્યાંય જંગલમાં વાસ કર્યો નથી. બધું જગતને છોડ્યું એ મફતમાં છોડ્યું નથી, કેવળ જ્ઞાન લેવા માટે છોડ્યું છે. કેમ પુરુષાર્થ વધતો નથી? ઉદીર્ણા કરે, ઉદીર્ણા કરી કરીને પુરુષાર્થને વધારે, એવો પણ વિકલ્પ આવે છે. મુનિરાજને એવો વિકલ્પ આવે છે. એ સ્વરૂપ સ્થિરતાનો પ્રયોગ કરવો, અખતરો કરવો, એટલે પ્રયોગ કરવાનો મને મોકો મળ્યો છે, માટે ઉત્સર્ગ મારો મિત્ર છે. મિત્ર શબ્દ જ વાપરે છે, માટે ઉત્સર્ગ મારો મિત્ર છે, આ જ શબ્દ વાપરે છે શ્રીમદજીએ. એકાકી વિચરતો વળી શ્મશાન, સિંહ વાઘનો સંયોગ થાય તો ફાડી ખાશે એમને પરમ મિત્રનો યોગ થયો એમ સમજે છે. ઠીક, આમ દેહ ઉપરથી જેની મૂર્છા ચાલી ગઈ છે બુદ્ધિ વાત માફે છે. ગુરુદેવ બોલી લીધા હતા આવી વાત આવે ત્યારે કે લોકોને અવાજ, ઘોંઘાટ, સહવાસ ઘરમાં એકનું રંગ ન ગમે. સમાજમાં એને વધારે ને વધારે જૂથ હોય, વધારે ને વધારે સંખ્યાનો યોગ હોય બીજા માણસોનો, એ ઈચ્છે છે. લૌકિક જનની આ માનસિક સ્થિતિ છે, એની સામે મુનિરાજની પરિણતિ સાવ ઉલટી છે. લોકો એ જંગલમાં જાય છે એમ નહીં, જંગલમાં પણ જ્યાં કોઈ પણ પ્રાણીનો પગરવ ન હોય એવું સ્થાન ગોતે છે ધ્યાન માટે. પગરવ એટલે આવાગમનથી પગનો અવાજ થાય એને પગરવ કહે છે, રવ એટલે અવાજ. જ્યાં કોઈ આવતા જતા પ્રાણીઓ હોય, મનુષ્યો હોય, ઢોર ઢાંખર હોય, પશુ પક્ષીઓ હોય, એવું સ્થાન પસંદ ન કરે. બિલકુલ નિર્જન લાગે, જ્યાં નીરવ શાંતિ એકદમ હોય. નીરવમાં એ છે તો અવાજ નહીં, નીરવ શાંતિ એકદમ હોય એવું સ્થાન ધ્યાન માટે પસંદ કરે છે. ઊંટું છે આખું, પેલાને એ જગતના પણ લૌકિક જનને એકલું ફાવતું નથી ને આને બીજું કોઈ હોય એ ફાવતું નથી. ઉલટી સુલટી દશા છે, તદ્દન ઉલટી દશા છે. એવા પરમ મિત્ર તરીકે એને ગણે છે અને પોતાના આત્માની શુદ્ધિના પ્રયોગનો અવસર જાણે છે. શુદ્ધિના પ્રયોગનો આવેલો અવસર, સામેથી ચાલીને આવેલો અવસર છે, એ તો એને વધારે અનુકૂળ પડે છે. જેમ કોઈને દોડવું હોય અને ઢાળ મળે તો એની દોડને સહજ ગતિ મળવી એ સ્વાભાવિક થઈ જાય છે, એવી પરિસ્થિતિ. દોડવું હોય ને ઢાળ મળે એમ વાત છે. એને પુરુષાર્થમાં દોડવું તો એમાં અવસર પરિશ્રમ ભલે થયા અને બહુ સારું થયું કે આ થયા ત્યાં સુધી છે, મૃત્યુ આવે ત્યાં સુધી. આ મહોત્સવ છે, બોલો, ઉત્સવ હતો ને આ હવે મહોત્સવ છે. ઠીક, કેટલું ઊંચું છે. જગતમાં તો મૃત્યુથી બચવા માટે આકાશ પાતાળ એ કરવાનો અભિપ્રાય હોય. અમેરિકાથી દવા મગાવો, શું ત્યાંથી પાતાળમાં મળતી હોય તો ત્યાંથી મગાવો, આકાશમાંથી મળતી હોય તો ત્યાંથી મગાવો. કોઈ રીતે મરવું નથી, આ ઉલટી વાત છે. એ તો નક્કી થયેલી વાત છે, એમાં કોઈ વિચાર કરવાનો વિકલ્પ કરવાનો પ્રશ્ન નથી. રસ્તા ઉપર ઘર હોય અને ટ્રાફિક આવ જા કરે એનો હરખશો કેટલો, ટ્રાફિકની આવ જાનો હરખશો કેટલો, એ કાંઈ નહીં. ધ્યાને નથી, રસ્તા ઉપર દુકાન હોય તો ધ્યાને નથી, એને દુકાનમાં ધ્યાન દે કે રસ્તા ઉપર ધ્યાન દે, ખરાબ ઉપર ધ્યાન દે કે રસ્તામાં કોણ આવે છે ને કોણ જાય છે એના ઉપર ધ્યાન દે. એને કામ છે, લખવાનું કામ હોય તો લખે, વેપાર કરવાનું કામ હોય તો વેપાર કરે, એનો હરખશો કેને હોતો નથી. એમ શરીર આવ્યું ને, શરીર જીવ નાયક આત્માના જ્ઞાન અરીસામાં એક ટ્રાફિક છે આવ્યો ને ગયો, આવતા એનો હરખ છે ને જતા એનો શોખ છે, પર પદાર્થ છે એના કારણે આવ્યું છે, એના કારણે ગયું. શાસ્ત્રમાં એ દૃષ્ટાંત આવે છે પાગલ માણસ, એ પાગલ માણસ રણની અંદર એકલો બેઠો તો એમાં મણઝાર નીકળી મોટી, રાજીનો રેડ થઈ ગયો, પણ વણઝાર તો એના રસ્તે ચાલી જતી નીકળી હતી, પૂરી થઈને આગળ ગઈ તો રોવાનું ગયો, આવી ત્યારે રાજી થયો, ગઈ ત્યારે રોવાનું ગયો. એમ અને સંયોગની વણઝાર દેખાતા રાજી રાજી થાય છે, એ પછી ચાલી જાય છે ત્યારે રોવા બેસે છે, અરે રે મારું ગયું, અરે રે મારું ગયું, મારું ગયું રે મારું ગયું. પણ હવે એ વણઝાર હતી, એનો રાજા એને લઈને નીકળ્યો હતો, એને રસ્તે જતો હતો, તું મફતનો રાજી થયો હતો, મફતનો હવે દુઃખી થાય છે. બે વાત તારી મફતની છે, અંતરંગ મુનિ દશા અદભુત છે. આવી જે વિતરાગી મુનિની દશા છે એ અદભુત દશા છે, અલૌકિક દશા છે. એટલે એમને પંચ પરમેષ્ટિ પદમાં ગણવામાં આવે છે, પંચ પરમેષ્ટિ પદમાં અદભુત દશાના ધારક છે, એટલે એમને પરમેષ્ટિ પદમાં મૂક્યા છે. અનાદિથી આવા ભાવલિંગી મુનિઓ છે એ પરમેષ્ટિ પદમાં છે, એવી દશા ન હોય અને મુનિ દશા માને મનાવે એ સાચી મુનિ દશાની વિરાધના છે, સાચી મુનિ દશાનો નિષેધ છે, અને એ પણ બહુ મોટો અપરાધ છે. આવી અંતરંગ મુનિ દશા અદભુત છે, જેમના દેહમાં પણ ઉપશમ રસના ઢાળા ઢળી ગયા હોય છે. એનો આત્મા તો ઉપશમ રસમાં તરબોળ છે, નીતરતી વિતરાગતા એમના શરીરમાં પણ એ રસને વ્યક્ત કરે છે. જેમ કોઈ ગુસ્સે થયેલા માણસની મુદ્રા ન બોલે તો પણ એના ગુસ્સાને પ્રગટ કરી દે છે, આંખ છે, નાક છે, ઓઠ છે, હરખશોકને પ્રગટ કરે છે, ગુસ્સાને પ્રગટ કરે છે, એમ શાંત રસમાં પણ એવું બને છે કે મુનિરાજ જ્યારે વિતરાગી શાંતિની અંદર, અતિશય વિતરાગી શાંતિની અંદર વિરાજમાન છે એવા મુનિરાજને એના શરીરમાં પણ ઉષ્ણ રસ, શાંત રસ, ઉષ્ણ રસ એટલે શાંત વિતરાગી રસ એમની દેહની દશામાં પણ દ્રશ્યમાન થાય છે. એટલે કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાવડમાં પહેલા જ પાવડમાં એવી વાત નાખી છે કે મૂર્તિમંત એવો જે જીન માર્ગ જોવો હોય તો તમે ભાવની મુનિના દર્શન કરો, અમૂર્તિ કેવો જીન માર્ગ તો આત્માના પરિણામ છે, એ તો કોઈ ઇન્દ્રિય જ્ઞાનથી સમજી શકાય એવો વિષય નથી, અતિન્દ્રિય જ્ઞાનનો એ વિષય છે. તેમ છતાં આ જે સજીવન મૂર્તિ છે મુનિરાજ છે એ તો સજીવન મૂર્તિ છે, એ મૂર્તિમંત જીન માર્ગ છે, મૂર્તમાન થયેલો અમૂર્તિ એવો જીન માર્ગ મૂર્તિમંત થઈ ગયો છે. જોવો હોય તો જોઈ લો તમે એવા એમના શરીરની અંદર પણ શાંત રસ એકબૂતો હોય છે. અને જંગલની અંદર ધ્યાનમાં અડોલ આસનમાં એટલી શાંતિથી સ્થિર હોય છે, બહુ પ્રસિદ્ધ વાત છે શાસ્ત્રની. આ તો અરણિયા વગેરે એને ઝાડનું છૂછું અંધારામાં સમજી લઈએ, સામાન્ય અંધારું થયું હોય તો એને ખ્યાલ ન આવે કે આ માણસ છે, માણસ હોય તો હલે ચાલે, આ એટલા બધા સ્થિર હોય છે કે એને એમ લાગે છે કે આ ઝાડબાડ લાગે છે તો એને ચોળાવે તો એને તો કંઈ હાથ નથી, એ ખંજોળે જેમ કોઈ ઝાડ સાથે શરીર ઘસે એમ મુનિના શરીર ઘસે છે, ભૂલી જાય છે કે આ માણસ છે, એટલી એની બાહ્ય સ્થિરતા છે અને બાહ્ય શાંતિ એટલી બધી હોય છે. આવી ચિત્રમાં આપણે મુનિરાજની બાજુમાં ચિત્ર દોરવામાં આવે છે, સિંહને વાઘ આવીને બેઠેલા હોય છે, સર્પ આવીને બેઠેલા હોય છે, એ શું બતાવે છે કે એ તો ક્રોધી પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે, બહુ કષાયવાળા પ્રાણીઓ છે, બહુ કષાયના ફળમાં એ ગયેલા છે, ત્યાં હજી પ્રકૃતિ છૂટી નથી. પણ મુનિરાજના દેહમાં જે ઉપશમ રસના ઢાળા ઘડ્યા છે એના પરિણામ શાંત થઈ જાય છે, જોઈ જાય તો બાજુમાં આમ શાંતિથી બેસી જાય ત્યારે આ તો કોઈ મનુષ્ય છે, લોકો તો ભાગે છે અને કાં તો પિસ્તોલ લઈને મારવા માંડે છે, એના બદલે આ હલતા ચલતા નથી, આટલી બધી શાંતિ સંઘની પ્રાણી છે ને, એના પરિણામ શાંત થાય તો બેસી જાય બાજુમાં આવીને છાના માણસ જોયા કરે, સંસ્કારની નિમિત્ત પડે કોઈને, એને પછી કોઈ એવા વિચારે ચડે મનવાળા છે તો સંસ્કારનું નિમિત્ત પડે, પ્રત્યક્ષ યોગ છે ને એવા મુનિરાજ હોય. જેમ મહાવીર સ્વામી ભગવાનને એ સિંહની એક પર્યાય અંદર ઉપદેશ મળ્યો, એવા પ્રકાર પણ ઉત્પન્ન થઈ આવે છે.